उठा हो बेगी, जल्दी उभा थाओ, आम बेसी नरे भाई, उठा हो बेगी, सोई करो उपाय। हवे कई उपाय शोधो जेथी आ शोक कोठी शोक नो भंडार जे भांति शोक कलंक न साय, शोक जाय अने तमारू कलंक जाय। आखो भविष्य समझावट नी अंदर बतावी दे छे कि कई कई जो नहीं मानो तो आत्मा मात्र दुख पस्ताओ आवशे, अने आ जीवन नु कलंक अने ए कलंक मर्या पछी पण मटवानु। कई कई नु नाम आजे क्यां शोधी लावो जो ए कलंक न जड़े। राम नाम दर्शे, दशरथ नाम दर्शे, कौशल्या नाम दर्शे आज, પણ કઈ કઈ નું નામ નહીં, કારણ કે એને એવું કલંક નું કામ કર્યું કે એનું નામ ત્યાં ને ત્યાં જ ભૂસાઈ ગયું, હા જડે તો કોઈ એને અડવા માટે તૈયાર નથી। એટલે નિકટની સહેલીઓ સખીઓ પોતાની અંગત એ કઈ કઈ જીને એટલું બધું શાણપણથી સમજાવે છે, ભામીની કઈ નહીં, તમે સમજો તો ખરા, આવા જાજરમાન છો, એક રાજકન્યા છો, રાજ પત્ની છો, રાજમાતા પણ છો, તો આનો કંઈક વિચાર કંઈક વિકલ્પ શોધી કાઢો કે જેથી અયોધ્યા દુખી ન થાય, તમને કલંક ન થાય, આ શોક દૂર થાય, તમારું કલંક પણ કાયમનું દૂર થાય, એટલું કંઈક તો કરો, કંઈક તો સમજો। એટલા નોરા કરે છે બધી સખીઓ ચારે બાજુ ટોળે મળીને કે ગમે તેમ કરીને કઈ કઈને એના આ નિર્ણયમાંથી બહાર કાઢી લેવા, અને એટલા માટે કે જય ભાંતિ શોક કલંક ન સાય, સોય ઉપાય કરો। કદાચ એ અમારો વિકલ્પ ન ગમતો હોય તો તમે બીજો કઈક વિકલ્પ શોધી કાઢો, ઉપાય કરી કુલપા, આ કુલ નાશ પામશે, કુલની પ્રતિષ્ઠા કલંકિત થશે। તમે ઉઠો, કઈક એના માટે શોધી કાઢો, કોઈ પણ સમસ્યાને, કોઈ પણ સમસ્યા એવી નથી હોતી કે જેનો કોઈ ઉપાય ના હોય, જેનો કોઈ નિકાલ ના હોય, દરેક સમસ્યાને કોઈ ને કોઈક એનો ઉકેલ અવશ્ય હોય છે, મળે જરૂર। એટલે જીવનની સમસ્યાઓમાં માણસ અટવાયો હોય, ગૂંચવાતો હોય, ન સૂચતું હોય, ત્યારે બીજા માણસો આવીને એને વિકલ્પ બતાવે, આમ કરને, તો કદાચ એ સુલભતા અને સહજતા ગળે ઉતરી જાય અને માર્ગ બદલી નાખે। એમ કઈ કઈ ને કઈ પહેલું વરદાન અમે તમને, ચલો ભરતને રાજ અમે અપાવી દઈશું, તમે માગ્યું છે પ્રમાણે, રામ રાજમહેલ છોડીને અયોધ્યા છોડીને જાય એ પણ તમારું અમે સ્વીકારી લઈએ છીએ, 90% તમારો સ્વીકાર, પણ 10% તો છૂટછાટ આપો, ક્યાંક સેલ હોય ત્યાં કહે છે ભાઈ 10% કે 20% એનું ડિસ્કાઉન્ટ આપી દે, કે તમે 10% તો ડિસ્કાઉન્ટ આપો, વધારે નથી જોઈતું, કે કયું ડિસ્કાઉન્ટ, કે વનમાં જવાને બદલે ગુરુને ઘેર આશ્રમ મારે, રાજમહેલ છોડીને જવાનું, રાજમહેલના સુખ પણ છોડવાના, અયોધ્યાને છોડવાનું, ભરતને રાજગાદી આપવાની, આટલું બધું અમે તમને છૂટ આપીએ છીએ કે હા બરાબર છે તમારું કેવું, તમારી ઈચ્છા પ્રમાણે તમે માગી લો, લઈ લો, પણ થોડુંક એમેન્ડમેન્ટ કે રામને 14 વર્ષ વનમાં નહીં પણ 14 વર્ષ ગુરુમાં મહારાજના વશિષ્ઠના આશ્રમમાં રાખો ને, તમને શું વાંધો છે, ઉપાય કરી કુલપાલ, કઈક ઉપાય શોધી કાઢો, કદાચ અમારો આ ઉપાય ઉકેલ ન ગમતો હોય, અમારો ઉકેલ તમને ન ગમતો હોય તો તમે કોઈ બીજો વિકલ્પ આપો। કેટલી જ્યારે મુક્ત મને ચર્ચા થતી હોય, કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બધા બેઠા હોય સમૂહમાં, અને મુક્ત મન હોય, કોઈને બંધનમાં નહીં, કોઈની ઉપર થોપી દેવું નહીં, સાહજિકતા. અમારી સૂઝ પ્રમાણે અમે તમને બતાવ્યું. હવે તમારી કંઈક એમાં સૂઝ ચાલતી હોય બુદ્ધિ અને અંદર, તો તમે કંઈક વિકલ્પ બતાવો. કોઈ પણ ઉપાય કરીને અયોધ્યાના શોકને, તમારા કલંકને અને આ કુળને તારી લો, બચાવી લો, એ તો બધું ધ્વંસ થઈ જશે. કારણ કે ભરતજી આવશે ત્યારે કેટલાકને શંકા છે, કેટલાકને એમ છે કે ભરતજી કદાચ ક્યારે આવું ખોટું કરે જ નહીં, કઈ કઈ જોડે સંમત થાય જ નહીં. પણ કેટલાક એમ પણ માને કઈ કઈ છે, અને એનો દીકરો છે, સાથે ભેગા મળી જાય અને કઈક કરે તો આખું કુળ બધું, આખું રાજ ચાર ભાગમાં વહેંચાઈ જાય. પછી મારા દશરથજી નિર્ણય લેવો પડે, ભાઈ ચાર ભાગ કરીને વહેંચી લો અયોધ્યાને. સારું છે, ભરતજી તો ભગવાનના અનન્ય છે, એનો પડછાયો છે, એટલે રામરાજની સ્થાપના કરવી છે. કૈકેયીને પણ રામરાજની સ્થાપના કરવી છે, અયોધ્યાના નગરજનોને પણ રામરાજની સ્થાપના કરવી છે કે રામ રાજા થાય. પણ કૈકેયીના દિલમાં કઠોરતા એટલા માટે છે કે રામને પરિપક્વતા આવે ને પછીથી એ શાસન ઉપર આવે તો જરૂર રામરાજ, આદર્શ રામરાજ સ્થપાશે. અયોધ્યાવાસીઓની દ્રષ્ટિ ટૂંકી છે, જ્યારે કૈકેયીની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ છે. કોઈ પણ કાર્યનું પ્રારંભિક કદાચ માની લે કે નજીકમાં આપણને દુઃખ લાગે કે આ સારું નથી, વર્તમાનનું જયારે પોતાનું નજીકનું જે આ સારું છે, પણ કોઈક દીર્ઘ દ્રષ્ટિથી જોનારો હોય કે ભલે અત્યારે સારું લાગતું હોય પણ દૂર સુધી પછીના સમયની અંદર પણ કેવું હશે. તો જેમ આજે 9 લાખ વર્ષ પછી આપણે રામરાજને યાદ કરીએ છીએ, એ કૈકેયીની દીર્ઘ દ્રષ્ટિ છે. અને જો અયોધ્યા વાસીઓના ની ઈચ્છા પ્રમાણે રામ વનમાં ગયા વગર તે જ વખતે રામરાજ્ય થઈ ગયું હોત ને, તો આ દીર્ઘજીવી રામરાજ્ય ન હોત. ત્યાં ને ત્યાં ઘણા બધા રાજાઓ 9 લાખ વર્ષની અંદર શાસકો થઈ ગયા, ત્યાં ને ત્યાં એ સમાપ્ત થઈ ગયું. ચોમાસાના એટલે બિલાડીના ટોપ જેવું ઉગે ને સમાઈ જાય, એનું નામો નિશાન ના રહે. પણ રામરાજ્ય એવું આદર્શ દીર્ઘજીવી દીર્ઘદ્રષ્ટિ વાળું હતું કે આજે આટલા વર્ષો પછી પણ આપણે રામરાજ્યને યાદ કરીએ છીએ. પણ જેને કહેવાય ને નજીકનું સુખ, એના માટે જ બધા લાલાયિત હોય છે કે ભાઈ અત્યારે તત્કાલીન સુખ કયું છે એને લઈ લો, પણ પછી નુકસાન થશે. પણ નુકસાન કોઈને દેખાતું નથી, નજીકનું ચાકચિક્ય બધું દેખાઈ જાય, પણ દૂરની જે આવનારી આપત્તિ હોય એ કોઈની દ્રષ્ટિમાં ન આવે. કૈકેયીની દ્રષ્ટિમાં છે, મારે અત્યારે ભલે અંધારું થતું હોય, આગળના અજવાળાને મારે જોવાનું છે. છતાંય બધા બુદ્ધિશાળી છે, એના ખૂબ જ નિકટના એવા સહૃદય પણ છે, અને એટલા માટે કહે છે કંઈક ઉપાય કરો, રામને વનમાં ના મોકલશો, ભલે અયોધ્યા છોડાવો, રાજમહેલ છોડાવો, રાજસુખ છોડાવો, પણ વનમાં મોકલશો નહીં. અને વનમાં મોકલશો તો યાદ રાખજો, સીતા નહીં રહી શકે, લક્ષ્મણ પણ સાથે જશે. તમારું માગીને આપેલું રાજ્ય ભરત નહીં સ્વીકારે. અને છેવટની વાત કહી દઈએ કે તમારું વૈધવ્ય તમારા હાથે તમે સ્વીકારી રહ્યા છો, દશરથ પણ શરીર જીવી નહીં શકે રામના સિવાય. ઉપાય કરી કુલપાલી હો. બસ તમને એક જ વાત કહીએ છીએ કે આ પરિવારની અંદર જે ચાર ભાઈઓ વચ્ચેનો પરિવારનો જે સુસંપ છે, બધા હળી મળીને એકબીજાની સાથે પ્રેમથી સહૃદયતાપૂર્વક રહે છે, એને ભીખી ના નાખશો. કારણ એક માએ રાજ માગ્યું અને બીજી માના પુત્રને વનમાં ધકેલી દીધો, અંદર 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 રાણીઓ જ લડી મળે, ઝઘડી મળે, તારો કયો અધિકાર મારા દીકરાને મોકલવા, વનમાં મોકલવાનો. અને કુલ પરંપરા પ્રમાણે મોટા દીકરાને રાજ મળે, અધિકાર તો મારા દીકરાનો છે, તારા છોકરાને કેવી રીતે મળે? આમ કંઈક વિખાઈ જાય, કંઈક વિકૃતિ આવી જાય. પણ ભાઈઓ ભાઈઓનો જે એક સંપ છે, એકબીજાનો પરસ્પરનો પ્રેમ છે, અત્યાર સુધી ચાલતું આવ્યું છે. ઘરમાં એકત્રિત થયેલી જે સ્ત્રીઓ હોય, પુત્રવધુઓ હોય, એ કદાચ ખખડે, પણ ભાઈઓ બિલકુલ શાંત. કેમ કે ગમે તેવું તોય જુદું જુદું લોહી એકત્રિત થયેલું છે, એટલે કદાચ મેળ સુમેળ ન ખાય. પણ ભાઈઓ તો એક જ પિતા કે એક જ માતા સંતાન છે, એટલે ત્યાં સુમેળ ખાઈ જાય. પણ એ આવનાર જે આગંતુક છે, એ ઘરના આટલા સરસ વાતાવરણને અને કુટુંબના પરસ્પરના પ્રેમને કદાચ સ્વીકારે પણ નહીં. તો અને થયું એવું ને, કહી કહી એને કૌશલ્યાજી, છતાંય કૌશલ્યાજી મોટા છે, સમજું છે, પોતાની જાતને વાળી લાવે, વાળી લઈ શકે એમ છે. ચલો ભાઈ ઉભા રહો, કઈ નહીં, આપણે સમજીએ. તમારી ઈચ્છા છે કઈ કઈ? ભલે રામ વનમાં જાય. કૌશલ્યા પોતે આજ્ઞા આપે, બેટા જા વનમાં. તારા પિતાએ કહ્યું છે, માં કહ્યું, કઈ કહીએ કે મારી પણ આજ્ઞા છે, તું જા. કેટલી સૌજન્યતા, કેટલી સમજણ. એક સ્ત્રી હોવા છતાંય પોતાના પુત્રને માટે આટલું બધું સહન કરીને સમજણ પૂર્વક કુલ પરંપરા કે ભાઈ કુટુંબ છે એને છિન્ન વિચ્છિન્ન ના થવા દેશો. કૌશલ્યા થવું સહેલું નથી, કઈ કઈ તો બધા થઈ શકે છે. કે પરિવારને અસ્તવ્યસ્ત કરી નાખો, પણ કૌશલ્યા બધા આવડે ને તો જ કુટુંબને પરિવારને સાચવી શકો છો. અહીંયા અગાડી સૌએ સમજાવવા માંડ્યું છે, જે ભાંતિ શોક કલંક જાય. કારણ કે અત્યારે તત્કાલીન જે દુઃખ છે એના જ બધા વિચાર કરે છે. અત્યારના દુઃખનો વિચાર કરો, અત્યારે જે આપણને આનંદ થવાનો છે રામ મનમાં ન જાય એની વાત કરો ને, ભવિષ્યને. પણ દીર્ઘદ્રષ્ટિ છે કઈ કઈ માની, કે મારા રામને એક ક્ષણિક નથી બનાવી દેવા, મારા રામને મારા રામના રાજ્યને શાશ્વત બનાવવું છે. અને આજે પણ કોઈ કુટુંબ સંયુક્ત રહેતું હોય ને, ભાઈ તમારા ઘરમાં રામરાજ છે, એ રામરાજની આટલા બધા સમય પછી પણ એ રામરાજની પ્રતીતિ, કુટુંબ સંપીને રહે, સંયુક્ત કુટુંબ રહે ત્યારે કે ભાઈ તમારે ત્યાં રામરાજ છે, બધા સંપીને રહો છો, એ સુવાસ એ સ્પંદનો આજે પણ અણુ પરમાણુ સ્પર્શ કરતા હોય રામરાજને આટલા યુગો પછી. તો દીર્ઘદ્રષ્ટિ જોવાની માણસતામાં બહુ ઓછી ટેવ હોય છે. દીર્ઘદ્રષ્ટિથી માણસ નથી જોતો કે તત્કાલીન નજીકના આજુબાજુના માત્ર લાભ લાભ લાભને નિશ્ચિત જોઈને એનો નિર્ણય કરતો હોય છે. જ્યારે કઈ કઈ વનમાં મોકલે છે, કલંકનો સ્વીકાર કરી લે છે, વૈધવ્ય પણ અપનાવી લે છે, દુઃખને પણ સહન કરી લે છે, પણ નહીં, રામ વનમાં જવા જ જોઈએ. રામે અગાઉથી વચન માંગી લીધેલું છે કે માં મારે વનમાં જવાનું છે, એના માટે તારે જ મને બધું ગોઠવી આપવું પડશે, કલંક લાગશે, લોકો ઉપાલામ આપશે, દુઃખી થવું પડશે, બધું સહન કરીશ, પણ રામ તું કહીશ એ પ્રમાણે હું ચોક્કસ કરીશ, કોઈનું નહીં સાંભળું. આ રામની સાથે વચનબદ્ધ થયેલા કઈ કઈ છે. એટલે કઈ કઈજી કોઈ દૂર ક્રૂર, કોઈ પથ્થર હૃદય માં નથી કે બાલલલા રામની સાથે આટલો બધો વાત્સલ્ય આપવા વાળા એ માં નિષ્ઠુર કઠોર થતી હશે. આપણે ગાઈએ છીએ, કુપુત્રો જાય કચિત કુમાતા અનુભવતી, માવતર કુમાવતર ના થાય. કદાચ બાપે કઈક અપરાધથી કાઢી મૂક્યો, ઘરમાં પેસીશ નહીં, તો પાછલે બાળને બોલાવી જાળિયામાંથી ખાવાનું આપી દેખલે, અને પેલા ઘરવાળા સુઈ જાય ને, પાછલી બાજુ અહીં સુઈ જજે, અહીંયા ગાડી, અને સવાર વહેલો બહાર નીકળી જજો, કાઢી મૂકતી હશે માં, પણ કઈ કઈ જે આટલું વાત્સલ્ય આપવા વાળા રામ ને ભરત કરતા પણ અધિક પ્રેમ કરવા વાળા એ આજે વનમાં મોકલી રહ્યા છે. કારણ કવન, શું કારણ છે કે માં આજે દીકરાને વનમાં બહાર કાઢી મૂકી રહી?